கோக்ஷிரத்னம் சப்தஜீதர்வாத்மஜம் ராஜச்சந்திர மகம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்
பிரவச்சனாமிருத்ஜி આંખ 422 નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. સર્વજીવને વર્તમાન કાળમાં માર્ગ દુઃખે કરીને જ પ્રાપ્ત થાય એવો એકાંત અભિપ્રાય વિચારવા યોગ્ય નથી. ઘણું કરીને તેમ બને એવો અભિપ્રાય સમજવા યોગ્ય છે. તેના ઘણા કારણો પ્રત્યક્ષ દેખાય છે. પ્રથમ કારણ ઉપર દર્શાવ્યું તે કે પૂર્વનું ઘણું કરીને આરાધકપણું નહીં તે. બીજું કારણ તેવું આરાધકપણું નહીં તેને લીધે વર્તમાન દેહે તે આરાધક માર્ગની રીતિ પણ પ્રથમ સમજવામાં ન હોય તેથી અનારાધક માર્ગને આરાધક માર્ગ માની લઈ જીવે પ્રવૃત્તિ કરી હોય છે. ત્રીજું કારણ ઘણું કરીને ક્યાંક સત્સમાગમ અથવા સદગુરુનો યોગ બને અને તે પણ ક્વચિત બને. ચોથું કારણ અસત્સંગ આદિ કારણોથી જીવને સદગુરુ આદિકનું ઓળખાણ થવું પણ દુષ્કર વર્તે છે અને ઘણું કરીને અસદગુરુ આદિને વિશે સત્ય પ્રતીતિ માની જીવ ત્યાં જ રોકાઈ રહે છે. પાંચમું કારણ ક્વચિત સત્સમાગમનો યોગ બને તો પણ બળ વીર્ય આદિનું એવું શિથિલપણું કે જીવ તથારૂપ માર્ગ ગ્રહણ ન કરી શકે અથવા ન સમજી શકે અથવા અસત્સમાગમ આદિ કે પોતાની કલ્પનાથી મિથ્યાને વિશે સત્યપણે પ્રતીતિ કરી હોય. કાળ દુષ્મ છે અને દુષ્મ કાળનું લક્ષણ એ છે કે દુઃખે કરીને જીવને માર્ગની પ્રાપ્તિ થાય. જીવને દુઃખે કરીને પરમાર્થ માર્ગ સુલભ થાય. અત્યંત દુઃખે કરીને તો એવું દુઃખના કાળના કારણની અંદર કૃપાળુદેવે કહ્યું કે સર્વજીવને વર્તમાન કાળમાં દુઃખે કરીને જ પ્રાપ્ત થાય એવો એકાંત અભિપ્રાય ગ્રહણ ન કરવો, પરંતુ ઘણું કરીને એમ જ બને એવો અભિપ્રાય સમજવા યોગ્ય છે. અને જ્યારે કોઈ વાત સમજવી હોય ત્યારે કારણ સાથે સમજીએ તો જ સાચી સમજણ પ્રાપ્ત થાય. કૃપાળુ દેવ કહે છે એના કારણો છે, પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ કારણો છે કે જીવને આ કાળમાં બહુ દુઃખે કરીને પરમાર્થ પ્રાપ્ત થાય. પહેલું કારણ તો પૂર્વનું આરાધકપણું નહીં તે, એ આપણે વિચારી ગયા. બીજું કારણ એવું આરાધકપણું નહીં તેને લીધે વર્તમાન દેહે આરાધક માર્ગની રીતિ પણ પ્રથમ સમજવામાં ન હોય અને અનારાધક માર્ગને આરાધક માર્ગ માની લઈ જીવે પ્રવૃત્તિ કરી હોય. આ પણ વિચારણા આપણે ગયા સ્વાધ્યાયમાં કરી કે જીવને આરાધક માર્ગનું સ્વરૂપ શું છે એ ન ખ્યાલ હોય, જેથી કરીને એ અનઆરાધક માર્ગને આરાધક માર્ગ માનીને પ્રવૃત્તિ કરતો હોય છે. પ્રવૃત્તિ કરે છે પણ એ પ્રવૃત્તિ એની આરાધક પ્રવૃત્તિ થતી નથી, અનઆરાધક પ્રવૃત્તિ થાય છે. ત્રીજું કારણ ઘણું કરીને ક્યાંક સત્સમાગમ અથવા સદગુરુનો યોગ બને અને તે પણ ક્વચિત બને. કારણ એ આ કાળની અંદર કે સત્સમાગમ અને સદગુરુનો યોગ એ બનવા આ કાળની અંદર બહુ કઠિન છે. બધું જ મળે, ભૌતિક સુખના સાધનો મળે, સુવિધાઓ મળે, સંચારની સેવાઓ મળે, પ્રવાસના સાધનો મળે, દુનિયા નાની થતી જાય, માહિતીઓ પુષ્કળ મળે, પણ સત્સમાગમ મળે? આલિયા માલિયા તો હાલતા ભટકાઈ જાય. સત્સમાગમ, સતરૂપ પુરુષ જેના સંગમાં જીવને સતની ઓળખ થાય, સતની પ્રાપ્તિ થાય, સતનો રંગ લાગે, મોક્ષની મૈત્રી થાય, આવો પુરુષ, આવી વ્યક્તિનો સમાગમ થાય, તો કે એ નહીં બને. પણ સાહેબ રોજ કેટલાય ભટકાય છે અમારે, તો આ બસ એ જ થશે. જે ભટકાય છે બધો અસત્સંગનું સ્વરૂપ છે. અને જ્ઞાનીઓ તો ન કે, પણ વધારે પડતું કુસત્સંગનું સ્વરૂપ છે. કુસંગ વધી ગયો છે. સંગમાં સત્સંગ હોવો જોઈએ, એની બદલે સંગમાં સત્સંગ તો નહીં, અસત્સંગ પણ નહીં, અને કુસંગ વધ્યો છે. કે જે સંગથી કેવળ આ જીવને વિપરીત પરિણામ જ થાય, કશો લાભ નહીં એનાથી. સંસારનું પરિભ્રમણ વધે, મિથ્યા માન્યતાઓ દ્રઢ થાય, એને મોક્ષ માર્ગ પ્રત્યે રૂચિ ઉત્પન્ન જ ન થાય, અને વિપરીત માન્યતા કે સંસારમાં જ સુખ છે અને આપણે જે સુખ મેળવી શકીએ આપણામાં બધું છે, શું નથી. તું આગે બડો હમ તુમારે સાથે, પતિ ગયો. બધા ધક્કો મારનાર બેઠા છે ચારે બાજુ, ધક્કો મારનારની કોઈ ખેંચ નથી. સત સમાગમનો જોગ આ સંસારની અંદર, જ્યાં જીવને કોઈ નવો જ વિચાર, નવી જ વિચારધારા આપે, જેનાથી જીવની અંદર આજ સુધી ક્યારે ન કલ્પેલું કંઈ ને કંઈ વસ્તુ કલ્પના થાય. જ્ઞાનીનું ઓળખ, ધર્મનું ઓળખ, સત અસતના ભેદ જાણે, નિત્ય અનિત્યના ભેદ જાણતો જાય, આ સંસારની અંદર શું આ જ જીવન છે, આ જ સુખ છે, આમ જ જીવન સમાપ્ત થતું હશે, એની બદલે કંઈ ને કંઈ નવી જિજ્ઞાસા વૃત્તિ, કુતૂહલ વૃત્તિ, ઉત્સુક પરિણામ જીવને થાય. શું હશે, શું આમ જ હશે, શું બધાને દુઃખ ભોગવવું જ પડતું હશે, શું આ દુઃખ ટળી નહીં શકતું હોય, મૃત્યુ જોઈને એને વિચાર થાય કે આ મૃત્યુ આવવું બધાને જરૂરી જ છે, આ મૃત્યુ રહિત જીવની સ્થિતિ ખરી થાય ખરી. જનરલ નિયમ તો એ છે કે બધાને મૃત્યુ આવે, બધું બરોબર છે, પણ અહીંયા તો એમ કે છે કે આ મૃત્યુને ટાળી શકાય. મૃત્યુ તો જન્મેલાનું મૃત્યુ છે ને, જન્મને ટાળી શકાય? આવા અનેક વિચારો. આ જીવ અનંત જ્ઞાનથી સમૃદ્ધ ભરેલો છે. એ વિચાર કરે તો એ વિચાર એ કરી શકે એવી એનામાં ક્ષમતા, એવી એનામાં શક્તિ, એવી તાકાત છે. પણ એને આવો યોગ બાજતો નથી કે કોઈના સંગમાં એ આવી વિચારણા તરફ, દિવ્ય વિચારણા, દીઝ આર ધ ડિવાઇન થોટ્સ, એના ઉપર વિચાર કરે. લૌકિક વિચારવા માટે તો ઘણા સંગ છે, પણ અલૌકિક વિચારણા, ઘણું કરીને સત્સમાગમ અને સદગુરુનો યોગ બને, તે પણ ક્વચિત, એમાં પણ સદગુરુનો યોગ બને. એક એવો સંબંધ જીવનમાં નિર્માણ થાય, ગુરુ છે એ સંબંધ છે, જેમ માવતરનો યોગ બને, બાંધવોનો યોગ બને, સારા સગાનો યોગ બને, સારા મિત્રોનો યોગ બને, એમ સદગુરુનો યોગ બને. જે આપણા બોધનું કારણ બને, જે આપણી જાગૃતિનું કારણ બને, જે આપણને એવી પ્રકારનો આપણી સાથેનો સંબંધ હોય કે જે આપણને એ સંબંધને કારણે અનેક વસ્તુ શીખડાવી શકે. આપણે બધાનું નથી માનતા હો, આ સમજવા જેવું, સદગુરુ છે એ સંબંધ છે. દુનિયામાં ઘણાય ઘણું જાણે છે, આપણે બધાનું ન માનીએ. ઘરમાં હોય તો ઘરના આપણા વડીલ હોય, એ કંઈક કહીએ તો આપણે તરત વિચાર કરીએ, પણ પાડોશી કંઈ બડબડ કરતો હોય તો, વાત સાચી હોય તો આપણે એનું ન માનીએ. જીવને આવી પ્રકારનો કંઈ ઋણાનુબંધ હોય છે, સાંસારિક જીવન વ્યવહાર વ્યતીત કરવામાં માતા પિતાનો, બાંધવોનો, મિત્રોનો, સંસારી સંબંધીઓનો, સ્નેહીઓનો, વ્યવહારિક સંબંધોનો, એની અંદરનો એક સંબંધ એવો છે પારમાર્થિક ઋણાનુબંધ, એ છે એને સદગુરુનો સંબંધ થાય, એને ગુરુ ન મળે. કેમ કે એવું ઋણાનુબંધ એને કોઈ આવા જ્ઞાની જીવ સાથે બાંધ્યું જ નથી. ક્યારે મળે? સંસારમાં વ્યવહારમાં
મોસાળ ક્યારે મળે, કુટુંબીઓ ક્યારે મળે, સારો મામો ક્યારે મળે, સારો કાકો ક્યારે મળે, સારા ભાઈબંધ ક્યારે મળે. અરે ભાઈ, પૂર્વે કંઈક એવા ઋણાનુબંધ બાંધ્યા હોય તો સારા મિત્રો, સારા સ્વજનો, સારા સ્નેહીઓ મળે. એમ પારમાર્થિક કોઈ જીવ સાથે એવો ઋણાનુબંધ બાંધ્યો છે? જો નથી બાંધ્યો તો સંસારી મિત્રો, સંસારી સંબંધીઓ ઘણા મળશે, પણ પરમાર્થ માર્ગ સાથે અનુસંધાન કરાવે એવો જે સંબંધ છે એ સદગુરુનો છે. આવું કોઈ નહીં મળે, કોઈ નહીં મળે. ક્વચિત બને. જ્ઞાની પુરુષ કહે છે કે સત્સમાગમ અને સદગુરુનો યોગ આ જીવને ક્વચિત બને. જેની પાસે જવાથી જીવને પોતાની મનની મૂંઝવણો ટળે, પ્રશ્નોના ઉકેલ મળે, સમસ્યાઓના સમાધાન મળે. આપણા જ્ઞાન સત્રમાં બાંધણીના મગનભાઈ પટેલ આવ્યા, એણે બહુ સરસ વાત કરી એક કે જ્ઞાનીઓ જીવને મળે ત્યારે શું થાય, ગુરુ કોઈ મળે તો શું થાય? તો કે ગુરુ ન્યાય ન આપે, ગુરુ સમાધાન આપે. સમાધાન આપી દે. અને જીવને ન્યાયની પરોજણમાં ન પડવું કોઈ દી. આ ન્યાય કે અન્યાય એનો કોઈ દી સર્વજ્ઞ સિવાય નિકાલ આવવાનો નથી. એટલે હજી કોઈના મગજમાં કઈ ભ્રાંતિ હોય આપણને કે આ ન્યાય છે, હું તો ન્યાય માટે, ન્યાયને માટે લડવાનું રહેવા દે. હવે તારી અપેક્ષા એ તારી બુદ્ધિની મર્યાદામાં તારી માન્યતા એ જ ન્યાય ને? કા તારી ચોપડી લખી છે ધારાસભાના બેવકૂફો બધા ભેગા થયા અને એને કાયદો બનાવ્યો એ જ ન્યાય ને? કોર્ટ તો એમ જ કહે કાયદો છે એ ન્યાય, મારે શું? અને કે છે લો ઇઝ એન એસ, કાયદો ગધેડો છે, ન્યાય આંધળો છે. ન્યાય આંધળો એટલા માટે કે ત્યાં એને પોતાનો કઈ દ્રષ્ટિ ચલાવવાની હોતી નથી. જે લખ્યું છે, જે વાંચ્યું છે એના પ્રમાણે આમ અર્થ થાય, એટલે તે આ કર્યું છે, એટલે તું ગુનેગાર થયો અને એની આ સજા લખી દીધી છે, એટલે તને સજા મળવી જોઈએ. આ ન્યાય, ન્યાયના દેવતાને આંખો હોતી નથી. ગુરુ દિવ્ય દ્રષ્ટિવાળો છે, ચર્મચક્ષુથી પર છે. આ ચર્મચક્ષુવાળા છે બધા ન્યાયાધીશો. એ ચર્મચક્ષુવાળાને શું દેખાય? આ બારાખડીના અક્ષર દેખાય, બીજું કંઈ ન દેખાય. પણ દિવ્ય દ્રષ્ટિવાળા ગુરુ છે, ચર્મચક્ષુ નથી, એથી આગળ છે, પરનું જુએ છે. હી સીઝ બિયોન્ડ, એને ઓવરસીયર જેને કહીએ, ઋષિ દ્રષ્ટા, આર્ષ માર્ગના એ દ્રષ્ટાઓ છે જે આગળને જુએ છે, અદ્રશ્યને જે દ્રશ્ય કરી શકે છે, આવું જેનું સામર્થ્ય છે એ ગુરુની સ્થિતિ છે. એ જુએ છે એટલે એ તમને સમાધાન આપે છે. અને સમાધાનથી જીવની અંદરનો માર્ગ નિષ્કંટક બની જાય છે. ન્યાયમાં તો ડંખરીએ, ત્યારે મને ન્યાય ન થયો, અમને તો અન્યાય જ થતો આવ્યો છે, અમારું તો કોઈ સાંભળતું જ નથી, કુટુંબમાં અન્યાય, ઓફિસમાં જાય તો ન્યાય અન્યાય, અને પાડોશમાં રહીએ તોય અન્યાય, અને આ રાજની અંદર ન્યાય જેવું તો કઈ છે જ. વાત પૂરી થઈ ગઈ. હવે પછી શું કે ખબર છે? ઈશ્વરના દરબારમાં જ ક્યાંય ન્યાય જેવું છે. હાલો પતી ગયું. જ્ઞાનીનો સંગ કરો. જ્ઞાની જીવનની વાસ્તવિકતાઓ, એની પાછળ રહેલા અદ્રશ્ય પરિબળો, એનો જીવને અનુસંધાન કરાવે છે. અને સત્ય વિચારણા, જ્યાં જ્યાં જે યોગ્ય હોય તે જ વાત ત્યારે તે સમયે સમજાવે કે અત્યારે આ પ્રાપ્ત સ્થિતિની અંદર વિચારણા આમ થાય. મારા સુખ દુઃખનું કારણ કોઈ પર નથી, કોઈ બાહ્ય નિમિત્ત સંજોગો નથી. આ ન્યાયથી વિપરીત છે. આણે જ મને આમ કર્યું સાહેબ, હું સાબિતી આપું. એમ એને તને દુઃખી કર્યો, તું હાલતો તને તારા માર્ગની અંદર પથરા નાખ્યા. ચાલો કઈ કલમ નીચેનો ગુનો બને છે નક્કી કરી નાખો, અને ગુનો બનતો હોય તો એને સજા કરો. અન્યાય તારું ભાગ્ય ફૂટેલું છે, તને અશુભ કર્મનો ઉદય છે. ગમે ત્યાંથી કોઈ પથરા નાખશે, તું પથરા નાખનાર તરફ જો, માં શા કારણે આવ્યા એને નાખવા પડ્યા એના તરફ જો. આ ગુરુ કેમ તારા માર્ગની અંદર અવરોધ, અડચણ, અંતરાય તારા સુખમાં કેમ ઉભા થયા, એનું કારણ કોણ? જ્ઞાનીઓ સમાધાન આપે છે, સુખનું કારણ પણ તું જ છો, દુઃખનું કારણ પણ તું જ છો. એકવાર જીવને દ્રષ્ટિ આવી જાય સ્વ તરફ તો પુરુષાર્થની દિશા બદલાઈ જાય, તો પછી હવે મારે મારા દુઃખોને દૂર કરવા હશે તો તેનો પુરુષાર્થ પણ મારે કરવો પડશે. અને જો મારે આવા અનંત શાશ્વત અવ્યાબાધ સુખની પ્રાપ્તિ કરવી હશે તો એની જવાબદારી પણ મારી છે. અધ્યાત્મનું જ્ઞાન એ જવાબદારી સાથેનું જ્ઞાન છે, ઉત્તરદાયિત્વ છે. સંસારનું જ્ઞાન અધિકારનું જ્ઞાન છે, મને આ મળવું જોઈએ, મને આ મળવું જોઈએ, રાઇટ ઓફ ઇન્ફોર્મેશન. હમણાં કાયદો પસાર થયો પાર્લામેન્ટની અંદર, સિવિક કાર્ડ, અમને શું શું અધિકાર છે અમારા એ બધી ખબર પડવી જોઈએ. સાંસારિક દ્રષ્ટિએ જીવ અધિકારના આધારે જીવે છે, પરમાર્થનો જીવ જવાબદારીના આધાર ઉપર જીવે છે. મારી મુક્તિ માટે જવાબદાર કોણ હું, અને મારા પરબ્રહ્મનો જવાબદાર કોણ? આ અનાદિ અનંતનું મારું પરિભ્રમણ કેના કારણે? આખી દ્રષ્ટિનો બદલ જુઓ. એક અધિકાર ઉપર છે, એક ઉત્તરદાયિત્વ, જવાબદારી તત્વ, અને એ જવાબદારી ઉત્તરદાયિત્વ તત્વની સમ્યક વિચારણા, તો કે તું જ તારા દુઃખનો કર્તા, તું જ તારા સુખનો કર્તા છે, માટે તારી મુક્તિનો માર્ગ પણ તારા સાથે જ છે, તારા હાથમાં છે, તને વશ છે. આવું સમ્યક નેત્ર અજ્ઞાન તિમિરાંધાનમ જ્ઞાનાંજન શલાકયા, આવા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને અંજન શલાકા કરી આ સદગુરુએ, આ જ્ઞાની મહાત્માએ શલાકા કરીને આંખોના પડડ ખોલ્યા. નેત્ર ઉન્મેલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ, એણે મારી દ્રષ્ટિને ઉઘાડી, બંધ હતી, અંધકારમય હતો, અજ્ઞાનનો હતો, એ અજ્ઞાનનો અંધકાર પોતાની જ્ઞાન સલાકારૂપી સડી વડે જેણે દૂર કરી, અને આ પાપણો જે બંધ હતી એ ઉન્મિલ કરીને એને ઉઘાડ્યા, અંતરદ્રષ્ટિ કરાવી દીધી. આંધળો નહોતો, જગત સામે જોતો હતો, પણ અંદરથી તો આંધળો હતો, ક્યારે અંતરમાં જવા માટે જોઈ શકતો નહોતો. જ્યારે અંદરમાં જોવાનો પ્રયત્ન કર્યો ત્યારે એને એમ જ કીધું કે અંધકાર જ છે, ત્યાં કઈ છે જ નહીં, ત્યાં કઈ છે જ નહીં, જે છે એ બહાર છે. અને જ્યારે અંદર જોવાની દ્રષ્ટિ સદગુરુના યોગે પ્રાપ્ત થઈ ત્યારે એને કહ્યું કે જોવા જેવું અને જાણવા જેવું જો કંઈ હોય જગતની અંદર તો તે અંદર જ છે, બહાર તો બધું સપના જેવો સંસાર છે, બધું જ અસત છે, બધું જ મિથ્યા છે. જગદગુરુ શંકરાચાર્યજી જેમ કહ્યું ને, દેહ મિથ્યા, જગત મિથ્યા, જગત મિથ્યા છે, માયા છે, રૂપ બદલાય છે, ભ્રાંતિ છે, ઇટ ઇઝ નથિંગ બટ ધ ઇલ્યુઝન એન્ડ ડિલ્યુઝન. જીવ છેતરાય છે, વંચના થાય છે. આવો સદગુરુનો યોગ કેટલો મહત્વનો જીવનમાં! આવો સંબંધ ન બાંધો હોય તો જ્ઞાનીઓ સાથે સંબંધ બાંધો, આત્મજ્ઞાનીઓની સાથેના સંબંધો બાંધવાથી જીવને ભવાંતરમાં પણ આ બધા સંબંધો લઈને જીવ જાય છે. જ્યાં સુધી એ સંસારમાં જન્મ મરણ કરે છે ત્યારે સંબંધોના જગતની અંદર જીવ જીવે છે, પણ કમનસીબ છે આપણું કે સંબંધો તો ઘણા મળે છે પણ વેવાય વેલાના, મતલબીઓના, સ્વાર્થીઓના સંબંધો મળે છે, ક્યાંય પરમાર્થ કરાવનારા આવા નિસ્વાર્થી નિષ્કામી પુરુષોના સંબંધ આપણને એવો ઋણાનુબંધ જ નથી બાંધ્યો. કોઈ દિવસ સંત સામે નમસ્કાર જ નથી કર્યા, કોઈ દિવસ કોઈ જ્ઞાનીની વયાવચ જ નથી કરી, કોઈ દિવસ કોઈના પ્રત્યે મહાત્મા પ્રત્યે આ જીવને મોહ નો આવ્યો. કૃપાળુદેવ કહે, મોહ તો મોહ, પણ મહાત્મા પ્રત્યે તો કર. જગતના ઠગો પ્રત્યે મોહ આવ્યો છે. ધૂર્તારાઓની ટોળીને, ઠગારાઓને ટોળી મતલબી અને સ્વાર્થી લોકો સાથે મરી પડે છે. મારે આમ કરવું જોશે ને, મારે આના વિના તો નહીં હાલે ને, એનું તો મારે સાચવવું જ પડશે. અરે સાચવવાનું છે તો જ્ઞાની સાથે સંબંધ બાંધ. આ ભાવની અંદર તારું આરાધકપણું જાગ્યું નથી, પણ આવતા ભાવની અંદર આ જ્ઞાનીથી આરાધકપણાની રીત ખબર પડે, સમ્યક વિચાર ખબર પડે, જીવનમાં દ્રષ્ટિ ખુલી જાય. એ આત્મદ્રષ્ટિ ખુલે છે ભાઈ. દેહની દ્રષ્ટિ તો ચર્મ ચક્ષુ દેહ પૂરો થાય એટલે ભેગા હળગી જશે. અને કોઈને બહુ તો દાનમાં દઈશ લખ્યું છે ને, હમણાં ચક્ષુ સળગાવશો નહીં, દાનમાં દઈશ. એ દેનારાને પણ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થશે નહીં. પણ જ્ઞાનીઓ એ ચક્ષુ જે આપે છે આપણને, એ ચક્ષુ દિવ્યતા પ્રાપ્ત થાય છે. અને પછી સંબંધના જગતમાં જાય તો ત્યાં પણ આવા પરમાર્થ માર્ગના સંબંધો મળે છે. જે જીવને ત્રાણ એટલે શરણરૂપ અને જગતને જીવને માર્ગદર્શકરૂપ બને છે. ભવો ભવમાં જન્મો જન્મ હોજો મને શરણ તારું. કેમ જન્મો જન્મની માગણી કરી? બધા સંબંધો આ જન્મમાં પૂરા થાય છે નથી ખબર, પણ જ્ઞાનીના સંબંધો પૂરા નથી થતા. બાકીના બધા સંસારિક સંબંધો ક્યાં સુધી છે? જગતના સંબંધો છે. કબીર સાહેબે કહ્યું, આપ મુવા ડૂબ ગઈ દુનિયા. વાત પૂરી થઈ કે ભાઈ, ખેલ ખતમ. એ મારો આવો હોગો હતો ને આવો હતો, જે હતો એ બધું માંડવાળ કર, હવે પતી ગયો, રાત ગઈ વાત ગઈ. પરમાર્થનો સંબંધ, કોઈ જ્ઞાની પુરુષ સાથેનો સંબંધ, કોઈ દિવ્ય દ્રષ્ટા સાથેનો સંબંધ થયો હોય તો આ જન્મ નહીં, પછીના જન્મની અંદર પણ એ તારો તારણહાર બનીને, તારો માર્ગદર્શક બનીને પ્રત્યેક આપણા સ્તવનોની અંદર, પદની અંદર આવે જ છે. પેલા મનોરથના પદમાં પણ કહે છે કે અમે આ જગતમાંથી પરલોકમાં જઈએ ત્યાં પણ હે પ્રભુ તારું માર્ગદર્શન અમને નિરંતર હોજો, આ લોકમાં પરલોકમાં બધી જ જગ્યાએ આ જ્ઞાનીનું સરણું મળે. આપણે કોઈને કહી ન શકીએ આપણા સગાવાળાને કે તું પરભવમાં મને મળજે, અને કદાચ ઈચ્છીએ તો મળે. મારા કાકા મારું બહુ ધ્યાન રાખે છે, મારો મામો મારા પ્રત્યે ઘણો પ્રેમ વાળો છે, બધું સાચું, પણ મરી જાય પછી એ મામો નહીં થાય કે એ કાકો ભેગો નહીં. પરંતુ સદગુરુ હશે તો એ પ્રત્યક્ષ કે પરોક્ષની અંદર પણ એનું સામર્થ્ય, એનું યોગબળ, જગતનું કલ્યાણ કરવા માટે જે સમર્થ છે એવું જ્ઞાનીનું યોગબળ તારી સાથે રહેશે. માટે જીવનની અંદર સત્સંગની આરાધના કરવી, જ્ઞાનીઓની ઉપાસના કરવી, સદગુરુના યોગ માટે પ્રયત્ન કરવો. આ સદગુરુનો યોગ નથી થતો એનું કારણ કે જ્ઞાની સાથેનો આપણો ઋણાનુબંધ કંઈક હજુ અધૂરો છે, કાચો છે. પાકો કરવો, પાકો કરવો વયાવતથી, સેવાથી, ભક્તિથી, એમના માનથી, સન્માનથી, આદરથી જ્ઞાનીઓ સાથેનો એક એનો રાજીપો. કૃપાળુદેવ કહે છે, એક સંતને રાજી કરવામાં એક આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, 15 ભવે તો મુક્ત થઈશ. એક સંતને રાજી કરવામાં સંબંધ જ્ઞાની સાથે રાખીએ. આપણી મુશ્કેલી છે કે આપણને મતલબી સગાવાલા સાથે જેટલો આપણો સંબંધ રાખીને તૂટી મરીએ છીએ, અને પાછા ગાળું દેતા જાય, અને પાછું બીજાને કહેતા જાય કે હું તો હવે આના ઓલામાંથી નવરો જ નથી થતો. પણ નવરો ક્યાંથી થતા? તારા અપલખણો જ એવા શરૂ કર્યા તે. અરે સંબંધ બાંધ તો જ્ઞાની સાથે બાંધ. તને જન્મો જન્મમાં સહાયરૂપ, ત્રાણરૂપ, શરણરૂપ થશે તો એ થશે, બાકી કોઈ નહીં થાય. આ બધું આ દુનિયાની અંદર બધું પૂરું થઈને ચાલ્યું જશે. આવો સદગુરુનો યોગ જીવનમાં બને, આ કારણ છે. જ્ઞાની કહે છે ત્રીજું કારણ, સત્સમાગમ અને સદગુરુનો યોગ. ચોથું, અસત્સંગ આદિ કારણોથી જીવને સદગુરુ આદિકનું ઓળખાણ થવું પણ દુષ્કર વર્તે છે અને ઘણું કરીને અસદગુરુ આદિને વિશે સત્ય પ્રતીતિ માની જીવ ત્યાં જ રોકાઈ રહે છે. જો આ કર્મની કઠણાઈ, અસત્સંગ આદિ કારણોથી, અસત્સંગ જ્યાં સત નથી, સતની વાત નથી, જ્યાં કેન્દ્રમાં સત્પુરુષ નથી, સતશાસ્ત્ર નથી, એ સંગ છે, લોકસંગ છે, માનવોનો સંગ છે, ટોળું છે, સમૂહ છે, સતનો અભાવ છે. સંગ છે છતાં સત્સંગ નથી. એની અંદર સત્પુરુષ, સત્શાસ્ત્ર અને સત્સંગી, આ સત્સંગમાં એનો સમાવેશ થાય. આમાંનો એક નથી. કોઈને મોક્ષની ઈચ્છા નથી, કોઈને પરમાર્થની ઈચ્છા નથી. એવા લોકો ભેગા થાય છે, એને સમૂહની અંદરના દરેક વ્યક્તિ છે, પણ એ કઈ સત્સંગી નથી. જ્યાં ભેગા થયા છે એમાં કોઈ સત્પુરુષ વિદ્યમાન નથી અને એનો આધાર કોઈ સત્શાસ્ત્ર નથી. સતની પ્રાપ્તિ કોઈ પ્રકારે થવી સંભવતી નથી. કૃપાળુદેવે એક જગ્યાએ એક અડધું વાક્ય લખ્યું, અસતમાં સત હોતું નથી. અસતમાં સત હોતું નથી. જેની પ્રાપ્તિ કરવી છે ત્યાંથી જ થાય કે જે ત્યાં છે. આ નિયમને બરોબર, આ કાર્ય કારણનો નિયમ, આ વૈજ્ઞાનિક નિયમ પરમાર્થમાં પણ લાગુ પડે, સંસારમાં પણ લાગુ પડે. કૂવામાં ન હોય તો અવાડામાં ન આવે. એમ જે પ્રકારના અમુક સત્યો છે એ સત્ય બરોબર સમજી લેવા જોઈએ કે આ જે પ્રકારનું છે કે જ્યાં જે વસ્તુ છે જ નહીં, તો ત્યાંથી જ્ઞાનીઓ એને વંધ્યાસૂત, આકાશ પુષ્પ આવા શબ્દ પ્રયોગ વાપરે કે જે કોઈ કાળે કદી સંભવી શકે નહીં. એમ અસત્સંગમાંથી જીવને પરમાર્થ માર્ગની પ્રાપ્તિ થાય એવું ક્યારેય કોઈ કાળે બની શકે નહીં. અસત્સંગ આપણે ભેગા થાય, ચા પાણી પીએ, ગાંઠિયા મગાવે, આવો સત્સંગ કરશું. એમાં ચાનો પ્યાલો છે, એમાં ગાંઠિયા છે, અને બપોરે ગયો તો ભજીયા છે. પણ સત્સંગ, એને સત્સંગ કહીએ આપણે, પણ એ સત્સંગ નથી. અસત્સંગ આજે જગતમાં ધર્મને નામે અસત્સંગની બોલબાલા છે અને જીવ ભરમાય છે. આ ભ્રાંતિ થાય છે. એ માને છે કે હું ધર્મ કરવા જાઉં છું, એ માને છે હું ધર્મ સ્થાનકમાં જાઉં છું, એ માને છે હું ધર્મની ક્રિયાઓ કરું છું. જ્ઞાનીઓ કહે છે અનઆરાધક માર્ગ છે, આરાધનાનું સ્વરૂપ જાણ્યું નથી, કોને કરવી છે એ ખબર નથી.
જે સ્વરૂપ સમજાવીના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન.
એ સત્સંગમાં એક જ્ઞાની હોય છે અથવા એક મુમુક્ષુ હોય છે, એક સત્સંગી હોય છે અથવા એક સત્શાસ્ત્રનો આધાર હોય છે. એની જબરજસ્ત પ્રભાવ શું હોય છે? એ કરતા બતાવી દે છે. અત્યાર સુધી દેહરૂપે કરતાથી બધી ક્રિયા, ધર્મનું સ્વરૂપ આ છે તે છે, અહીંયા પેલું બતાવે છે કે તું છો કોણ. લક્ષ્ય સ્વરૂપ તરફ કરાયું, ઓળખાણ સ્વરૂપનું કરાયું. ઉભો રહે, તારે કલ્યાણ કરવું છે ને તો તારા બે સ્વરૂપ છે. એક તારું આ જે તે જન્મ લીધો છે તે નામધારી રૂપધારી, એ તારું સ્વરૂપ છે, કર્મકૃત વ્યક્તિત્વ છે. અને બીજું
એની અંદર રહેલું તારું સ્વરૂપ જ્ઞાન ચેતના રૂપ સત્ય સનાતન શાશ્વત નિત્ય એવો તું છો. હવે કલ્યાણ કરવાની વાત કરવી છે તો કોનું કરવાનું છે? આના કલ્યાણનો માર્ગ જુદો છે, આના કલ્યાણનો માર્ગ જુદો છે. એક અપેક્ષાએ આમાં તો કંઈ કરી નહીં શક. શરીરના બંધારણ જો કર્મ પ્રકૃતિ અનુસાર જ હોય, એનું નામ, એનું ગોત્ર, એની ગતિ, એની જાતિ, એનું સંગ્રહણ, એની યોનિ, એનું સંસ્થાન, આ બધું જ શાસ્ત્રનો અભ્યાસ કરીએ તો ખબર 148 કે 158 અપેક્ષા ભેદે પ્રકૃતિઓનું સંયોજન, એમાં સ્વર આવી ગયો, રૂપ આવી ગયું, રોગી નિરોગીપણું આવી ગયું, બધું આવી ગયું. આ બધી પ્રકૃતિઓ કર્મની, દેહની, એનાથી બનેલો દેહ. ઇટ ઇઝ ઓલ સેટ. કેન યુ ચેન્જ ઇટ? ફેરફાર કરી શકે? કેન યુ ઓલ્ટર ઇટ? કેન યુ એડ એનીથિંગ? કેન યુ સબટ્રેક્ટ એનીથિંગ? તું આમાં કાંઈ ઉમેરો કરી શકીશ નહીં, બાદબાકી કરી શકીશ નહીં, વધારો કરી શકીશ નહીં, ઘટાડો કરી શકીશ નહીં. એ જે છે તેમ છે, પ્રીસેટ. પ્રીસેટ પ્રોગ્રામ હોય કોમ્પ્યુટરની અંદર, સોફ્ટવેર તૈયાર મળે, આપણું ટીવી હોય પણ એની અંદર જે પિક્ચર જોવું હોય જોવાય, આપણે એની ફ્લોપી લાવવી પડે, સીડી લાવવી પડે. એ સીડી શું છે? પ્રીસેટ. પછી લાવ્યા પછી આપણે શું જોવાનું? એમાં જે છે આપણે કઈ એમ નહીં, પણ આમ થવું જોઈએ. તો એ ઉભો રે, મૂંગો રે, આ સીડી હાલે છો, તારા ડાપડથી કે આ ટીવીમાં દ્રશ્યો બદલાય નહીં. એ દ્રશ્યમાં ઉમેરો ન થાય, ઘટાડો ન થાય, સુધારો ન થાય, વધારો ન થાય. ગાડીની સ્પીડ ઓછી કરવી છે, રેવા દે. ઓલ સેટ. એ હવે ફિલ્મ જે શરૂ થઈ ગઈ એ 2.5 કલાક, 3 કલાક, MP3 હશે તો 10 કલાક, એમાં કાંઈ ફેરફાર થાય નહીં. આ અપરિવર્તનીય છે, આ દેહ જીવનની સીડી. હવે તારે કલ્યાણ કરવું છે, કોનું કરવું છે નક્કી કરી લેજો. પેલા જેનું થઈ શકે એનું કરવું છે કે જેનું ન થઈ શકે એનું કરવું છે? આની અંદર આયુષ્યની પણ એક ઘડી વધારી શકાતી નથી, એક પળ કે ઘટાડી શકાતી નથી. એમાં ફેરફાર કરવામાં દેવ, શક્રેન્દ્ર, નાગેન્દ્ર, ઇન્દ્ર, ચંદ્ર બધા કહે છે કે આ તારે સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. અને આ જ્ઞાન છે આપણને, રંગરાગમાં હોય ત્યારે નથી, કોક મરી જાય અને ઉઠમણામાં જાય ત્યારે એ જ્ઞાન પાછું આપણામાં નો અહીંયાથી આવે. અંદર પડ્યું જોઈએ કે ભાઈ તૂટીની બૂટી નથી, પાંચમની છઠ જન્મે એ રેવા દે બાપા, હવે બહુ આંબળું ચાયલા જ કરે છે. સદગુરુ બેઠો હોય એવા સમાગમની અંદર દ્રષ્ટિ કરાવે કે કલ્યાણ કરવું હોય તો જીવનું થઈ શકશે, એ માર્ગ ખુલ્લો છે. આત્માનું થશે, પરમ સુખનો માર્ગ ખુલ્લો છે, ભૌતિક સુખનો માર્ગ ખુલ્લો નથી. એમાં તો પ્રારબ્ધ પ્રમાણે જે મળવાનું છે તે મળશે. બહુ તો તને એમ કે દુઃખ ને સુખ માની લે એટલે પતી ગયું, કામ પૂરું થયું. એમાં એક જ ઉપાય છે સુખી થવાનો, કે દુઃખને પણ સુખ માનવું તો સુખી થાય, બસ બીજું શું, બાકી ક્યાંય એનો ઉપાય નથી. પરમ સુખનો ઉપાય છે. અસત્સંગથી જીવોને સદગુરુનું ઓળખાણ પણ દુષ્કર બને. આ અસત્સંગનું મોટામાં મોટું દુષ્પરિણામ, જીવને સદગુરુનું ઓળખાણ થવા દેતું. અને ઘણું કરીને અસદગુરુ આદિને વિશે સત્ય પ્રતીતિ માની જીવ ત્યાં જ રોકાઈ રહે છે. અસદગુરુને અસત્સંગની અંદર જે અસત્સંગ કરાવનાર જે છે, અસત્સંગના કેન્દ્રમાં જે છે, જેને ડાયા માણા ગણે છે બધા, એ અસદગુરુ છે. અને એને વિશે આને સત્ય પ્રતીતિ માને, આ જ સાચું છે. એ માનીને શું થાય? ત્યાં ને ત્યાં જીવ રોકાઈ રહે. જીવને બધેથી ખસેડવો સરળ છે,
પણ આવા અસત્સંગની માન્યતામાંથી દૂર કરવો બહુ કઠિન છે. બાકીનું બધું તમે એને ફેરફાર કરાવી શકો, એની જિંદગીમાં ઘણો ફેરફાર થાય, એના ધંધાએ બદલાવી શકો, એની પ્રવૃત્તિએ બદલાવી શકો, પણ એને ધર્મના નામે જે એને આવી માન્યતા જે જડ થઈ ગઈ હોય ને એમાંથી તમે એને પાછો વાળી શકો ને કોઈ કાળે ન વળે. પતી ગયું એ તો ઓળઘોળ થઈ ગયો એ. એટલે કે છે કે ત્યાં રોકાઈ રહે છે, જાય જ નહીં હોય બીજે. એને સત્ય પ્રતીતિ માને છે. ભ્રાંતિ જ્યારે થાય જીવને ત્યારે ભ્રાંતિમાંથી છૂટવું આકરું છે. જ્ઞાનીઓએ સરસ કહ્યું છે, અજ્ઞાનથી છૂટી શકાશે, ભ્રાંતિથી નહીં છૂટી શકાય. મોહ જલ્દી છૂટી જશે, વ્યામોહ નહીં છૂટે. કેમ કે વ્યામોહ એ આવી ભ્રાંતિજન્ય છે. આ જે છે એ બધું સાચું જ છે, આવી સત્યની પ્રતીતિ છે. ત્યાં બહુ મુશ્કેલી છે, જીવ રોકાઈ રહે છે. આ ચોથું કારણ છે. આ રોકાઈ રહેવાને કારણે એને સદગુરુ અને સત્સમાગમનો યોગ હોવા છતાં જીવ ત્યાંથી નીકળી શકતો નથી અને આ યોગમાં જોડાઈ શકતો નથી. બધું જ ઉપલબ્ધ હોવા છતાં, એને એના કલ્યાણના કારણો મળી શકે એમ હોવા છતાં આ જીવ ખસતો નથી. સંપ્રદાય, ગજ, મત, માન્યતા, પંથ, ઉપપંથ, સંઘ, સંઘાડા, કુળગુરુ, જાતિગુરુ, ગચ્છગુરુ, અનેક પ્રકારની એટલી એટલી આની અંદર જીવની અંદર જુદી જુદી, ક્યાંય સત આધારિત નિર્ણય નહીં, કોઈ જગ્યાએ સત આધારિત નિર્ણય નહીં, પરમાર્થ આધારિત નિર્ણય નહીં. જ્યારે વાત કરે ત્યારે આ આમ છે, આ આમ છે, અમારી નાતના છે, અમારા સગાવાલા થાય, આ અમારા સંસારી આમ થાય, આ આમ થાય, આવા સગપણ હાતરા સોયદા કરે. પણ સગપણ સાતરામાં રહેવું હોય તો સંસાર શું ખોટો છે? બહુ મજાનો છે અહીંયા, હાલતા નોતરા તો દેવાય, એકબીજાને જમવા જવાય, પણ ગોચરીમાં નોતરાનો વ્યવહાર ન ચાલે. જીવને આ પ્રકારની જે ભ્રાંતિ છે, મોહજન્ય ભ્રાંતિ, બહુ ખતરનાક છે. કૃપાળુદેવે એક જગ્યાએ શબ્દ પ્રયોગ લખ્યો છે, ઘણી વાર જ્ઞાનીઓ અંતરની એની જે વ્યથા હોય ને, આ જગતના જીવો પ્રત્યેની કરુણાની વ્યથા જે બીજી ન હોય ને, એને દુઃખની ન હોય, પીડાની ન હોય, ત્યારે લખે છે, ધર્મને નામે મિથ્યા વાસનાઓથી આ જીવે અનંત પરિભ્રમણ કર્યું છે. મિથ્યા વાસનાઓ ધર્મના નામે, ધર્મના નામે. આ એને અસદગુરુનો યોગ થઈ ગયો છે. આ કાળમાં એને સદગુરુનો યોગ કે સત્સમાગમ તો નથી, એ ન હોય તો સમજ્યા કે નથી, ચાલો તો થશે, કઈ વાંધો નહીં. પણ સાહેબ આ ચોથું કારણ તો મારી નાખે, સદગુરુનો અને સત્સમાગમનો યોગ નથી અને અસત્સંગમાં ઝડપાઈ ગયા છે. ખ્યાલ પડે છે? એ જીવ ત્યાં રોકાઈ રહી છે, અહીંથી ખસી શકવા માટે કોઈ શક્યતા નથી. કેમ કે ઓલા એવો વાળો કર્યો છે કે આમાંથી એક ઘેટું બહાર નીકળવું જોઈએ નહીં. કૃપાળુદેવ ઉપદેશ સાહેબ કીધું છે, આ બધા કુગુરુએ એવી પ્રકારનું, અને કોઈ જાય તો કોઈને તાવ ચડી જાય, ચાર જણા માણા વાંહી મોકલે, એની શું તકલીફ છે પૂછો, એને એની તકલીફ શું છે, એના પ્રોબ્લેમ શું છે. એને જો કલ્યાણનો વિચાર હોય તો કલ્યાણ જ્યાંથી થાય ત્યાં જવા દે, પણ કલ્યાણનો વિચાર નથી હોતો. અસદગુરુ આદિની વિશે સત્ય પ્રતીતિ માની જીવ ત્યાં જ રોકાઈ રહ્યા છે. ત્રીજા કરતા ચોથું કારણ બહુ ભયંકર છે, બહુ ભયંકર છે. ત્રીજામાં તો યોગ ન મળ્યો, ચાલો કાંઈ વાંધો નહીં, હવે એવા કૃત્ય કરીએ, એવા કર્મ કરીએ, યોગ મળે આપણને, ભવાંતરમાં પણ સત્સમાગમ મળે, સદગુરુનો યોગ મળે. પણ અસત્સંગની અંદર ઝડપાઈ ગયો તો નીકળવું આકરું છે. પાંચમું કારણ, ક્વચિત સત્સમાગમનો યોગ બને. જ્ઞાનીઓ બધું સિચ્યુએશન આપણને આપે છે, આ તો સંસાર છે. ક્વચિત સત્સમાગમનો યોગ બને તો પણ બળ, વીર્ય આદિનું એવું શિથિલપણું કે જીવ તથારૂપ માર્ગ ગ્રહણ ન કરી શકે અથવા ન સમજી શકે, અથવા અસત્સમાગમ આદિ કે પોતાની કલ્પનાથી
મિથ્યાને વિશે સત્યપણે પ્રતીતિ કરી હોય. કારણ નંબર 5, પહેલું પૂર્વનું આરાધકપણું નહીં, બીજું આરાધકપણુંની રીતિને ન જાણવાને કારણે અનારાધકપણાને આરાધકપણું માનીને પ્રવૃત્તિ કરે તે, ત્રીજું સત્સમાગમનો કે સદગુરુનો યોગ ન મળવો તે, ચોથું અસત્સંગનો યોગ થવો, એવી રીતે થવો કે જેથી સદગુરુનું ઓળખાણ દુષ્કર થઈ જાય અને આ અસદગુરુની અંદર એવી પ્રતીતિ થઈ જાય. અસત્સંગ એટલે અસદગુરુનો યોગ, અસત્સંગનો અર્થ જ એ થયો કે અસદગુરુનો યોગ એવો થઈ જાય કે એને સત્ય પ્રતીતિ માનીને જીવ ત્યાં રોકાઈ રહે, ત્યાંથી છૂટી શકે નહીં, નીકળી શકે નહીં. આ ચોથું કારણ. પાંચમું કારણ કે કદાચ જ્ઞાની કે છે કોઈ એવા યોગથી એવું બન્યું, કોઈ એવું શુભ કર્મ, કોઈ એવો ઉદયનો ધક્કો આવ્યો અને ક્વચિત ક્યારેક ને આખા જીવનમાં બે ચાર પ્રસંગો એવા બની જાય કે સદગુરુનો યોગ, સત્સમાગમનો યોગ મળે તો પણ ત્યાં શું મુશ્કેલી થાય. તો પેલી પોતાની અપેક્ષા એ કે બળ વીર્ય આદિનું શિથિલપણું, એવો નરમ ઘેંસ જેવો થઈ ગયો છે સંસારની અંદર, કોઈ એનું પરાક્રમ વીર્ય ફોરવતા ફોરતું નથી. રાક જેવો ગરીબ ગાય જેને કહીને એવો સંસારમાં થઈ ગયો છે કે સત્સમાગમનો યોગ મળે છે તો એની પ્રભુશ્રી કહે કે એનું પાણી ભભકતું નથી. હારો મરેલ નાબાઈ જેવો, જેને આપણે કહે હાવ માબાઈ જેવો, આવો યોગ મળે છે તો એનું બળ અને વીર્ય, એનું આત્મબળ, મનબળ, વચનબળ, કાયબળ ગળિયા બળ જ જેવો જઈને બેસી જાય છે. કાંઈ હોય તો મારાથી ન થાય, આ હું ન કરી શકું, આ મારાથી આમ નહીં થાય. એક એક વાતની અંદર ધર્મનું એક અનુષ્ઠાન, ધર્મની એક વાત, એક પુરુષાર્થનું કોઈ પણ સ્વરૂપ, એને ભક્તિ ન ફાવે, એને વ્રત જપ ન ફાવે, એને સ્વાધ્યાય ન ફાવે, એને સામાયિક પ્રતિક્રમણ ન ફાવે, આટલા બધા વિશેષ હજાર પ્રકારે જ્ઞાનીઓએ આ સન્માર્ગની અંદરના સાધનો કીધા છે. માળા કરવી ન ગમે, નામ લેવું ન ગમે, નવરો બેઠો હોય તો ગોતે પાડોશી કોઈ નવરો છે મારી યારે ચોવટ કરવા આવે, આજુબાજુવાળા દુકાનવાળાને કે કાં કંઈ કામમાં છો દેખાતા નથી, એને પંચાત કરવી છે, એને ચોવટ કરવી છે, એને દરેકની યારે ટાઈમ નક્કી કરી દે કે રાત્રે પાટીએ મળવું છે, પાન ખાવા ભેગા થશો, હું આપીશ પાનના પૈસા. ઓલો પાછો એમ કે પાન આપણાથી કંઈ પોવાય નહીં, હું આપીશ. આ હા, જીવનો જુઓ તો ખરા, સંસારની અંદર ઘડીઓ બળદ થઈ ગયો છે. આત્મિક શક્તિનું કોઈ પાણી ભભૂકતું નથી જીવની અંદર. બળ વીર્ય, મનોબળ, વચનબળ, કાયબળ એક પણ પુરુષાર્થના માર્ગની અંદર ત્યાં એને તાવ ચડે છે. ધાર્મિક પુરુષાર્થ કરવાનો હોય ત્યાં એને તાવ ચડે છે. નીલો ઘેસ તો બસ આ હજાર બાના કાઢે અને એને તો કોઈ પહોંચી ન શકે, બાના કાઢે એને કોઈ પહોંચી શકે. જેને કરવું છે એને એક જ બહાનું હોય કે મારા કરવું છે, આવો યોગ મળ્યો છે તો મારે લાભ લેવો છે, જે થવાનું થશે બાકીનું બધું. જે નથી કરવું એને એને બધી જ અનુકૂળતા તમે કરાવી આપો, બધી જ અનુકૂળતા. કદાચ કોઈક બિચારો એવો પરગુજુ નીકળે કે આને ગમે એમ કરીને આની સદગતિ થતી હોય તો બિચારો તમારા માટે હું આ કરીશ, એ વ્યવસ્થા હું કરીશ, એ તેડવા હું તમને આવીશ, હું તમારો પ્રબંધ કરીશ, હું તમને લઈ જઈશ વગેરે બધું કરે. પણ આને જ્યારે નથી કરવું ત્યારે શું કરે? એના બહાનાને તમે કોઈ પહોંચી શકો. ક્વચિત સમાગમનો યોગ બને ત્યારે પણ બળ વીર્ય આદિનું એવું શિથિલપણું, એવું શિથિલપણું કે જીવ તથારૂપ માર્ગ ગ્રહણ ન કરી શકે. યોગના અંગ અસંખ્ય કયા છે? યશોવીજી મહારાજની સજ્જાઈ આવે છે, કૃપાળુદેવના એક પત્રમાં છે, યોગ અસંખ્ય જે કયા, અસંખ્ય યોગો જ્ઞાનીઓએ કહ્યા છે કે જે આત્માને મોક્ષ સાથે જોડે એનું નામ યોગ. તો સાહેબ આવા યોગ કેટલા? અસંખ્ય. છતાં એક યોગ સાથે આ જોડાય નહીં. વાંચું છું તો મને માથું ચડી આવે છે, બેસું છું તો મને ખાલી ચડી જાય છે, સૂ છું તો મને ઊંઘ આવી જાય છે, ભક્તિ કરું છું મને બગાસા આવે છે,
વ્રત તપ તો મારાથી થાય નહીં. ક્યાં આને એક વાતે પહોંચાય? તમે એમ કહો કે પ્રતિક્રમણ કરવા આવજે, હવે કલાક સુધી બેહવાનું? હું ક્યાંય ન બેહું કલાક સુધી, ન બે બીજું શું થાય? ઉભો રહે બાપા તો ઉભા ઉભા પ્રતિક્રમણ કરજે, તોય ન કરે. તમે એમ કહો કે ચાલ કાંઈ વાંધો ને ખુરશી આપીશ, ના રે ના ટાટિયા રહી જાય. એટલો એકદમ જેને કહીને ઓલો કામચોર માણસ પાસેથી કામ લેવું હોય તો શું થાય? કામચોર હોય એની પાસેથી કામ લેવું હોય તો એના બહાના તમે સાંભળો, આપણે ઘરમાં કામવાળીઓ બહાના કાઢ્યો, ઘણું શીખવા જાણવા મળે કે નથી જ કરવું તો હજાર બહાના કાઢે, અને છેલ્લે કાંઈ નહીં હોય તો કાલ ઉપર કાઢી દે, અત્યારે તો તું જા. બેન આ બધું નિરાતે કરશું, શબ્દ શું મૂકે સરસ છે પણ બધું નિરાતે થાય. તો અત્યારે કે તારે ઉદ્યમ ફાટી પડે છે કઈ? નવરોજ જો આવું બહુ મુશ્કેલ છે, બળ વીર્યનું શિથિલ પણ. આને જ્ઞાનીઓએ કીધું છે પ્રમાદ, નિકૃષ્ટ સ્વરૂપ પ્રમાદનું, ઉત્કૃષ્ટમાં જાગૃતિનો અભાવ કીધો છે. પણ નિકૃષ્ટની અંદર જીવ જોડાતો જ નથી, આવો પ્રમાદી રોકાય શિથિલપણું. જીવ તથારૂપ માર્ગ ગ્રહણ ન કરી શકે, જે રીતે કરવો જોઈએ તે રીતે માર્ગને ગ્રહણ ન કરે. હવે માર્ગને ગ્રહણ ન કરે તો માર્ગ ઉપર ચાલે કેવી રીતે? અને માર્ગ ઉપર જે ચાલે નહીં એ માર્ગની સિદ્ધિને કેવી રીતે પ્રાપ્ત કરે? માર્ગસ્થ થાય એને મંઝિલ મળે, પણ આ તો માર્ગાનુસારી થવાની જ ના પાડે છે. તો માર્ગસ્થ ક્યાંથી થાય અને માર્ગની સિદ્ધિ મંઝિલ ક્યાંથી પ્રાપ્ત થાય? તથારૂપ માર્ગ ગ્રહણ ન કરી શકે, તથારૂપનો અર્થ જ્ઞાની જેમ કહે છે તેમ, વિતરાગોએ જેમ માર્ગનું સ્વરૂપ બતાવ્યું છે તેમ, મતિ કલ્પનાથી નહીં, તથારૂપ જેવું સ્વરૂપ છે તેમ, અથવા ન સમજી શકે, કા સમજે જ નહીં, એની સમજણની બહાર છે. જેને દેહ કેન્દ્રમાં છે, કેટલાયની સમજણ એવી હોય કે સરસ એની એક સમજણથી જીવતો હોય. એક ભાઈને આમ તો મારે મળવાનું થયું હતું, તેને સરસ કીધું મને, મેં કીધું શું કરશું, શેનો શોખ, પ્રવૃત્તિ કાંઈ, એક્ટિવિટી કાંઈ, કાંઈ નહીં સાહેબ, રોજ સવારના પરમાં સારા ફર્સ્ટ ક્લાસ કપડાં પહેરી અને ઘરની બહાર નીકળવું, એ આપણો એક શોખ છે બસ. આમ તો હતો હજામ. મેં પૂછ્યું, મને કે બસ કાંઈ નહીં, બીજું ખાવા મળે ન મળે, ક્યાંય જાઓ, કોઈ દી ફરવા ન જાઓ, કોઈ દી ક્યાંય ગયો નથી, રાજકોટની બહાર ન જાઓ, મને જવાની ઈચ્છાય ન થાય, પણ લુગડા ફર્સ્ટ ક્લાસ પહેરવા જોઈએ, હાઈ ક્લાસ. હવે એક શોખ, એના કેન્દ્રમાં એક દેહલક્ષી કોઈ વાત આવે તો ઘણાને બસ અપ ટુ ડેટ રહેવું ગમે, ઘણાને એમ કે ગમે તે હોય પણ ખાવા પીવાનું તો ટેસ્ટદાર, ત્રણ ચાર વાર જમવાનું ફર્સ્ટ ક્લાસ હોવું જોઈએ. આ બધાનું કેન્દ્ર દેહ, દેહની સુવિધા, દેહની દેહની સાતાશીલ્યાપણું, દેહની સગવડતા, આના ઉપર એનું કેન્દ્ર શરીર છે. એ શરીર કેન્દ્ર જેનું છે, શરીરનું સુખ, શરીરની સાતા, શરીરની સગવડતા, આ જેનું કેન્દ્ર છે એવો સાતાશીલ્યો જીવ આ પરમાર્થને માર્ગને સમજી જ ન શકે. કેમકે ઇન્દ્રિયોનો નિગ્રહ લે, એ વાત જ મારી અરે ન કરશો. ઇન્દ્રિયો નિગ્રહ, ઇન્દ્રિયોનું શમન, વિષયોનું શમન, દમન, આવી બધી વાત આવે તમારે ધર્મમાં, એ સમજી જ ન શકે. એનાથી ધર્મ થાય જ નહીં. આપણને સમજાવે છે, આપણે નબળા હોય તો એક ખાતરી કરાવી દો તમને કે દમનનો માર્ગ ખોટો છે, એ પ્રવૃત્તિ જ ન કરવા દે એની અંદર. આવી વિચારધારાઓ ચાલે છે બધી, આ સમજી જ ન શકે. એટલે ભોગને મુક્તિનો માર્ગ માને, શૃંગારને મુક્તિનો માર્ગ માને, ભોગ ઉપભોગ વધારે કરે એમ હું ધર્મની મુક્તિની વધારે નજીક છું, આવું માનવાનું. એ ભૂખ્યા પેટે તો ભજન ન હોય ગોપાલ. સરસ કહેવો તો બધી મળ્યો, જેને જેવી જોઈએ એવી, પણ આ બધાય લોક ધર્મની વાત છે, આ પરમાર્થ ધર્મની વાત નથી. એ કે છે એ માર્ગને ગ્રહણ પણ ન કરી શકે અથવા ન સમજી શકે. પરસેપ્શન એની મતિમાં જ બેસતું નથી કે સંયમ એક માર્ગ છે, અને જ્યારે જગતના જીવોએ જૈન સાધુઓને જોયા ત્યારે લોકોએ કહ્યું કે આ તો દુનિયાની આઠમી અજાયબી છે, દુનિયાની આઠમી અજાયબી છે કે આ કાળની અંદર આવી રીતનો પાદવિહારી ભિક્ષાચારી નગ્ન દિગંબર મુનિ અકિંચન આવી રીતે વિચરે એની જીવનયાત્રા હોય અને 60-70 વર્ષ સુધીનો આવો સુદીર્ઘ સંયમ પર્યાય હોય, બની શકે જ નહીં. જ્યારથી દુનિયાના લોકોને અહીંયા આવવાનું થયું અને આવા દેહ ભૂખ્યા લોકો જ્યારે આવ્યા ત્યારે એણે આ સાધુઓને કહ્યું આ તો આઠમી અજાયબી છે દુનિયાની, એટલે એણે એને અજાયબીમાં મૂક્યું. ઇટ્સ અ વન્ડર, આશ્ચર્ય, એટલે બુદ્ધિમાં જે ન ઉતરે એવું, ન માની શકાય એવું, એટલે એને પછી અજાયબી તરીકે બતાવે. આ તો કોઈ સાધુ જાય ને તો એને પ્રદર્શનમાં રોકે હોય અહીંયા અને એના પૈસા કઢાવે, ટિકિટ માગે અમેરિકામાં કે જો આવો માણસ આવ્યો છે અમારે ત્યાં જોવો છે, $5 ટિકિટ લાગશે. સંસાર વિચિત્ર છે, ન સમજી શકે. આપણે આ વાત એ છે, ઘણી વાર એમ થાય કે આવી વાત ન શું ન સમજી શકે. સંયમનો માર્ગ, તપનો માર્ગ, ઇન્દ્રિય નિગ્રહનો માર્ગ, ઇન્દ્રિય દમનનો માર્ગ, કાય કષ્ટ, કાય સંલિનતા, આ બધા આપણા છે. તપની અંદર તપના 12 પ્રકાર છે, એમાં છે. તમારામાં આવું હોય ઉપવાસી તપ કહેવાય, સંલેખના એ તપ કહેવાય, કાય સંલિનના સંલિનતા એ તપ કહેવાય. આ એને સમજમાં જ ન આવે અને આવો પ્રયોગ કરવો હોય તો અત્યારે વિદેશ જવાનું થાય ત્યારે ઘણા બીજા હોય ઇતર એને એની સાથે વાત કરો ત્યારે એમ કે અનબિલીવેબલ, ઇનક્રેડિબલ, આમ કંઈક કરી ઇમ્પોસિબલ. અરે ભાઈ, પણ છે એનું શું કરવું? આ માર્ગ છે, આ માર્ગે ચાલી શકાય છે, આ માર્ગે જીવન જીવી શકાય છે, પણ આની માનસિકતા એ વસ્તુ સમજવા જેવી છે નહીં. આમ ભણેલો ગણેલો છો, ડોક્ટર છો, બહુ ફિલોસોફર હોય જબરજસ્ત, પણ આ વાત પકડી ન શકે કે પરમાર્થનો માર્ગ આ શરીરને છોડીને આત્મકલ્યાણનો માર્ગ, એ શરીરને ગૌણ કરી અને આત્મકલ્યાણનો માર્ગ હોઈ શકે છે. તો પેલા આત્મા જ જેને ખબર નથી એ શરીરની ગૌણતાને સ્વીકારે કેવી રીતે? આ બધી બહુ મુશ્કેલી ઊભી થાય જ્યારે સમજી જ ન શકે. સમજાવવો જ દુષ્કર. કૃપાળુદેવ એક જગ્યાએ લખ્યું કે વિતરાગ માર્ગ સમજવો તો દુર્ઘટ છે પણ સમજાવવો અતિ દુર્ઘટ છે. સમજાવવો બહુ કઠિન છે. કેવી રીતે એના મગજમાં કેવી રીતે બેસાડવો આ માર્ગને? સમજી ન શકે. અને છેલ્લું કારણ, અથવા અસત્સમાગમ આદિ કે પોતાની કલ્પનાથી મિથ્યાને વિશે સત્યપણે પ્રતીતિ કરી હોય. અસત્સંગનું જોર એવું છે, અસત્સંગનો પ્રભાવ એવો છે એના ઉપર, એવો છવાઈ ગયો છે એ અસત્સંગથી, અને પોતાની કલ્પના મિથ્યાને વિશે સત્યપણે પ્રતીતિ કરે. એ કોને સાચું માને? જે મિથ્યા છે એને. એટલે આને સાચું માનવાની એની ભૂમિકા સર્જાતી જ નથી. એટલે ક્યારેક યોગ બને તો પણ એ એમ સમજે કે એમાં શું હતું, મિથ્યાને સાચું માનીને એ વસ્તુને છોડી દે. આવું બને. જ્ઞાનીઓના જીવનમાં, આવા મહાપુરુષોના જીવનમાં આવા ઘણા પ્રસંગો મળ્યા છે. કૃપાળુદેવના જીવનની અંદર કેટલાય મુમુક્ષુ એવા આવ્યા કે જેને કૃપાળુદેવનું ઓળખાણ એમની વિદ્યમાનતામાં ન થયું, સામાન્ય ગણી કાઢ્યું, પછી ખબર પડી, ચૂકી ગયા. કૃપાળુદેવને અમદાવાદની અંદર જેમના ઘરે જતા હતા એવા શેઠ એ પણ એમને ઓળખી ન શક્યા. અને પછી બે કિસ્સા એવા અમદાવાદના શેઠના, એને એના ભત્રીજાને કીધું કે આનું ધ્યાન રાખજે ને ભાઈ, જુઠાભાઈને. અને પછી કૃપાળુદેવના દેહ નિર્માણ પછી પોકે પોક મૂકીને અગાસ આશ્રમમાં જેને રોયા કે મને આ ખબર ને, મેં આ જ્ઞાની પુરુષને ક્યાંય જોયા નહીં. અસત્સંગ, કેમ કે અમને અમારા ગુરુએ મગજમાં એવી કલ્પના બેસાડી દીધી હતી કે જ્ઞાની હોય તો એ તો સંયમી હોય, આવા કપડાં છે, આમ છે, તેમ છે, બધું કંઈક કરે, ઉઘો છે, ભૂપતિ છે, કમંડલું છે, ત્રિશુલ છે, ત્રિપુંડ છે, જપલી છે,
આવા બ્રહ્મમાં નાખી દે. એવા બીજા પોપટભાઈ સંઘપતિ હતા, એને કૃપાળુદેવના અવધારણના પ્રયોગો નગરસેઠના વંડામાં જોયા થયું કે દિવ્ય આત્મિક શક્તિ આ પુરુષ બતાવે છે. આ કોઈ ઓર છે, આ કોઈ સામાન્ય માનવી નથી, આ દેહથી બની ન શકે, આત્મિક શક્તિનું ભાન થાય છે. પણ પાછા ગુરુ મળી ગયા, ગુરુ આગળ જેને વાત કરી કે આવું આ જોયું, ના રે ના આવે એવું તો ઘણા ઘણા કરે છે. સામાન્યમાં કાઢી નાખો, ઓળખાણ થવા દીધી નહીં. અસત્સંગનો પ્રભાવ જ્યારે હોય છે ત્યારે જીવને સતનું ઓળખાણ પડવું બહુ મુશ્કેલ પડે છે, કેમ કે એની માન્યતાઓમાંથી નીકળવું આકરું છે. આપણે ઘણા, આપણો છોકરો હોય ને ઘરનો, ત્યારે કહી છે કે ભાઈબંધોની એના મગજમાં એટલી બધી ભૂત લાગી ગયું છે કે સાચી વાત એને કાને પડતી નથી, અને સાચી વાત કહીએ તો સમજતો પણ નથી. કેમ નથી સાંભળતો? સાંભળે છે, પણ પેલા જે એનો સંઘ છે આસપાસનો, એ સંઘનો દોષ એટલો બધો છે, એટલો પ્રભાવી છે કે આ સત્ય નિર્ણય લઈ શકતો નથી. એ કે છે કે મિથ્યાને વિશે સત્ય માને છે, એને એના ભાઈબંધ કે છે સાચું લાગે છે, આપણે એના હિતની વાત કરીએ છીએ એને જચતી નથી. આવી એક ઘણી વાર એવી પરિસ્થિતિ સર્જાય છે કે આપણે એમ થાય કે દેખીતી રીતે હિતની વાત હોવા છતાં એ આંધળો ભીત બની ગયો છે સંઘ દોષની અંદર. એમ અસત્સંગની અંદર જે લોકો આવા આંધળા ભીત બન્યા છે, જ્યાં ત્યાં ઢોળાઈ પડ્યા છે, એને ક્યારેક આવો સત્સમાગમનો યોગ બને, આવા સત્યના દર્શન થાય, સત્યની ઝાંખી થાય, વિતરાગ માર્ગની આવી અલૌકિકતા એને કદાચ ક્યાંક જોવા સાંભળવા ને અનુભવવા મળે, તો પણ એ પાછો મિથ્યામાં ઢળી જાય. બળવીર્યનું શિથિલપણું અને અસત્સંગનો જોર એટલું, અને પોતાની મિથ્યા કલ્પના એવી છે કે પોતાની કલ્પનાથી મિથ્યાને વિશે સત્યપણે પ્રતીતિ કરી હોય, મિથ્યાને સત્ય માની લીધું છે, હવે કોઈ દી આ ભૂવા ભારાડીમાંથી બહાર નીકળી શકે એમ નથી. એને વિતરાગ દેવની કલ્પના ન આવે. સરાગી દેવના ઉપાસકને વિતરાગ દેવનું સ્વરૂપ સમજી ન શકે. કૃપાળુદેવે એક જગ્યાએ લખ્યું છે કે સર્વજ્ઞનું સ્વરૂપ સમજવું દુર્ઘટ છે, સર્વજ્ઞ શબ્દ સમજવો બહુ કઠિન છે. આપણને લાગે કે આવું લખ્યું છે શું ન સમજી શકે, શું બધા એમ કે એનાથી ભણેલા ગણેલા છે ન સમજી શકે? ન સમજી શકો. આખો દી મેલડીની અંદર ને આની અંદર ને ભૂવા ભારાડીમાં હોય તને વિતરાગતાની શું ખબર પડે? ક્યારે સમજી શકતો? ન સમજી શકાય. અજ્ઞાનીને જ્ઞાનીનું સ્વરૂપ નથી સમજાતું, અસતને સતનું નથી સમજાતું. એવી રીતે જ્ઞાની કે છે કલ્પના જ્યાં સુધી છે ત્યાં સુધી આ વાત બેસે એમ નથી. લાગે કે ના બને જ નહીં એવું, સુકામ ન બને, સુકામ અમે ન સમજી શકીએ, સુકામ અમે ગ્રહણ ન કરી શકીએ. જ્ઞાની કે અસત્સંગનો પ્રભાવ છે, કલ્પનાની જાળમાંથી છૂટ્યો નથી હજી, તો છૂટીશ ત્યારે જ તને વસ્તુ સ્વરૂપનું સત્ય દર્શન થશે, અને દર્શન થયું હોય તો તારી પ્રતીતિ બદલાય. અત્યારે પ્રતીતિ બદલાતી નથી, દર્શન થાય છે, સાચું સાંભળવા મળ્યું, યોગ થયો, ક્યાંક મળી ગયું, કે કાળની અંદર એવો ફેરફાર આવે છે કે કોઈ એવા નિમિત્તો મળી આવે છે કે જીવને કોઈ સત્પુરુષનું એટલું બધું યોગ બળ હોય છે કે એથી કરીને એ સતની વાતો જગતના જીવોને કાને પડે છે, છતાં જીવ ત્યાંથી ખસતો નથી, પોતાની માન્યતામાંથી કલ્પના છોડી શકતો નથી, એના કોચલામાંથી બહાર નીકળી શકતો નથી. આવું પણ બને, આ એક વન ઓફ ધ રીઝન, આમું જ છે એવું નથી. કૃપાળુદેવે કહ્યું કે આ તો બધું એકાંતે નહીં પકડવાનું, પણ આ બધા કારણો છે. આ પાંચ કારણો કે જે કારણોને લઈને આ કાળમાં જીવને પરમાર્થની પ્રાપ્તિ દુઃખે કરીને થાય, અત્યંત કષ્ટે થાય, સરળતાથી, સહજતાથી, સુલભતાથી, સુગમતાથી, સુલભ બુદ્ધિપણાથી ન થાય, બહુ કઠિન છે. એ પાંચ કારણમાં જીવનું પોતાનું પૂર્વનું આરાધકપણું નથી, નંબર વન. બીજું કારણ, આરાધકપણું ન હોવાને કારણે વર્તમાન દેહની અંદર જે આરાધકપણું જે છે એને અનારાધકપણાને આરાધકપણું માનીને પ્રવૃત્તિ કરે છે તે. ત્રીજું, સત્સમાગમનો અને સદગુરુનો યોગ નથી. ચોથો, અસત્સંગનો યોગ એવો છે કે સદગુરુનું ઓળખાણ થવા દેતો નથી. અને પાંચમો, કદાચ આવું ઓળખાણ થઈ જાય, ક્યાંક એવું મળી જાય, કોઈ ભોગ જોગે, કોઈ એવી લોટરી લાગી ગઈ તો કે છે પોતાના બળવીરેનું શિથિલપણું એટલું બધું છે એક, અને બીજું અસત્સંગ અને પોતાની કલ્પના એટલી બધી વિપરીત જોર કરે છે, માન્યતા વિપરીત છે, તેના કારણે થઈને મિથ્યાને વિશે સત્યની પ્રતીતિ કરી છે. એ સત્યની પ્રતીતિ તરફ આવી શકતો નથી. આવા પાંચ કારણો છે જે આ દુષ્મ કાળની અંદર આ કાળના જીવોને પરમાર્થ માર્ગની પ્રાપ્તિ મહામુસીબતે દુઃખે કરીને અત્યંત કષ્ટે કરીને કરાવે છે. છતાંય જ્ઞાની કહે છે આવો નિર્ણય એકાંતે લેશો નહીં, પરંતુ સમજીને લેજો, કારણ સમજજો. અને કારણ સમજવાની વાત એટલા માટે આપી વારંવાર કે કારણ સમજીએ તો કારણને ટાળી શકાય, અને જો કારણને ટાળી શકીએ તો દુષ્મ કાળ આપણા માટે સુષમ થઈ જશે. જો કારણ ટાળતા આવડી ગયું કે આ પાંચ કારણને કારણે મને પરમાર્થ માર્ગની પ્રાપ્તિ વિકટ છે, હું કારણને ટાળીશ, કાર્યની સિદ્ધિ થયા વિના રહેશે નહીં, કેમ કે આ વૈજ્ઞાનિક છે. જેવું કારણ એવું કાર્ય, તો કારણ ખોટું છે તો ખોટા કારણને ટાળો, સત્ય પ્રગટ થયા વિના રહેશે નહીં. આ પાંચમાંથી જે કારણ આપણને જેટલા પ્રમાણમાં લાગુ પડતું હોય એનો વિચાર કરીને આજના સ્વાધ્યાયમાં આ પાંચેય કારણો ફરીથી વાંચવા, વિચાર કરવો, અને આ પાંચ કારણમાં મને કયું કારણ અત્યારે વધારે પજવે છે, રોકે છે, મારા કલ્યાણના માર્ગમાં મને રોકે છે, બાધારૂપ થાય છે, ઇટ હેઝ બીકમ એન એબસ્ટ્રેક્ટ.